सुन्नतायां न कताभिषे कत तथा न मम लोवदवास दुःखत मुखाम्बुज श्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा जयन्ति बाणासुरमौलिलालिता दशास्य चूडामणिचक्रचुम्बनी सुरासुरादेशशिखान्तशायिनो भवच्छिदस्त्रम्बकपादपांसवः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम् માનવના જીવનની સૌથી મોટી સમસ્યા કેવી રીતે શાંતિની પ્રાપ્તિ કરી શકાય જીવનમાં શું કરીએ તો શાંતિ સાથે જ્યાં જ્યાં સંપત્તિ છે સમૃદ્ધિ છે ઐશ્વર્ય છે વૈભવ છે ત્યાં પણ શાંતિ જોવા મળતી છે જ્યાં શાસ્ત્રોનું જ્ઞાન છે બૌદ્ધિક જ્ઞાન છે ત્યાં પણ કેટલીકવાર શાંતિનું દર્શન થતું નથી કેટલેક ઠેકાણે તપશ્ચર્યા જોવા મળે છે તપશ્ચર્યા હોય છે ત્યાં પણ શાંતિ મળતી નથી વ્રતો તપો નિયમોના પરિપાલનો થાય છે યજ્ઞ યાગો થાય છે મંત્રોના અનુષ્ઠાનો પુરસ્ચરણો પારાયણો કરવામાં આવે છે ત્યાં પણ કેટલીક વાર પુરસ્ચરણો પારાયણો કરનારના જીવનમાં પણ શાંતિ નથી દેખાતી શું કરવાથી શાંતિ સાંપડે વિજ્ઞાન ઘણું આગળ વધતું જાય છે ભૌતિક સમૃદ્ધિનો પાર નથી પશ્ચિમના દેશોમાં ખાસ કરી ભારત જેવા સાધારણ દેશોને વાત કરીએ તો પશ્ચિમના દેશોમાં તો વૈજ્ઞાનિક સંશોધનો અથવા અન્વેષણો પૂર જગો ઝડપે આગળ ને આગળ વધતા જાય છે વિસ્તરતા જાય છે અને છતાં પણ માણસ શાંતિનો અનુભવ કરતો હોય તેવું દેખાતું જીવનમાં સંવાદિતા જીવનમાં શાંતિ નથી શું કરવાથી શાંતિ સાંપડે આ માનવનો પ્રાણ પ્રશ્ન છે અત્યારનો જ છે તેમને પ્રાચીનકાળનો પણ આ પ્રશ્ન શ્રીમદ ભાગવતના આરંભમાં એક એવા ઋષિની વાત આવે છે કે જે ઋષિ વિવિક્તવાસી એકાંતવાસી હતા બદ્રિકાશ્રમના પુણ્ય પ્રદેશમાં નિવાસ કરતા હતા બદ્રિકાશ્રમના પુણ્ય પ્રદેશમાં જ્યાં અલકનંદા નામની સુંદર નદી વહે એ અલકનંદા નદીના તટ પ્રદેશ ઉપર એક નાની સરખી આશ્રમ જેવી કુટીર બાંધીને નિવાસ કરતા અને પરમાત્માના ચિંતન મનનમાં તપશ્ચર્યામાં શાસ્ત્રોના અધ્યયનમાં એમણે પોતાના જીવનનો બહુમૂલ્ય કાળ નિર્ગમન કર્યો છતાં પણ તેમના જીવનમાં શાંતિ નહીં વેદોના વિભાગો કર્યા અત્યારે જે વેદોની શાખાઓ જોવા મળે વેદોના જે વિભાગો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ તે બધા વિભાગો આ મહાપુરુષે કર્યા એટલે એમનું નામ વેદ વ્યાસ હોય વળી પરાશર ઋષિના પુત્ર હોવાથી તેમનું નામ પારાશર્ય પણ કહેવાય વળી બોરના વનમાં રહીને તપશ્ચર્યા વર્ષો સુધી તેમણે કરી, એટલે બોરને સંસ્કૃત ભાષામાં બદરી કે બાદરાયણ પણ એમનું નામ કર્યું. અને સમસ્ત પ્રકારના વેદ જ્ઞાનના પારંગત પંડિત હોવાથી તેમનું નામ વેદવ્યાસ પણ કહેવાય. તો આવી રીતે ઘણા મહાન તપસ્વી જ્ઞાની પુરુષ જેમણે વેદના વિભાગો કર્યા, બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથની રચના કરી. આજે બ્રહ્મસૂત્ર સંસ્કૃત ભાષા જે લે અને કેવળ સંસ્કૃત સાથે જેને ભારતમાં એને થવું હોય એને આ બ્રહ્મસૂત્ર વાંચવું પડશે. ઘણો કઠિન ગ્રંથ છે, મોટા મોટા વિદ્વાનોને પંડિતોને પણ મુશ્કેલી પડે છે બ્રહ્મસૂત્ર ગ્રંથને સમજવામાં. ગીતાને સમજી શકાય, રામાયણ મહાભારતને સમજી શકાય, ઉપનિષદોને જરા કેના કરતા પણ કઠિનાઈથી સમજી શકાય, યોગ દર્શન જેવા દર્શન શાસ્ત્રોને સમજવાનું વળી અઘરું, પરંતુ બ્રહ્મસૂત્રને સમજવાનું એના કરતા પણ અઘરું. એ બ્રહ્મસૂત્ર ગ્રંથના રચયિતા આ મહર્ષિ વ્યાસ. એકાંત મારીને તપશ્ચર્યા વર્ષો સુધી કરી છતાં પણ એમના જીવનમાં શાંતિ નહીં, એમના જીવનમાં સંતોષ નહીં, એમના જીવનમાં સંવાદિતા નહીં, જીવન જીવ્યાનો તપશ્ચર્યા કર્યાનો આનંદ. પ્રભુની પરમ કૃપા હોય તો માનવને શાંતિ મેળવવાનું મન થાય. પ્રભુની પરમ કૃપા હોય તો શાંતિનો માર્ગ બતાવનારા મહાપુરુષોનો સમાગમ થાય. પ્રભુની અનંત કૃપા હોય તો જે શાંતિના સ્વામી બન્યા હોય તેવા સંત પુરુષો પોતાને દર્શન સામેથી ચાલીને આવે, અને એના કરતા પણ પ્રભુની વિશેષ કૃપા હોય તો સંત પુરુષોને સમજી શકાય અને તેમનો લાભ લઈ શકાય. સંત પુરુષોની જે યોગ્યતા હોય, સંત પુરુષોની જે તપશ્ચર્યાને પરિણામે પ્રાપ્ત કરેલી આધ્યાત્મિક ભૂમિકા હોય તેને સમજાય. તો આ મહાપુરુષ બદ્રિકાશ્રમના પુણ્ય પ્રદેશમાં નિવાસ કરે, જીવનમાં હંમેશા વિચાર કરે કે મને શાંતિ નથી, બીજું બધું મને પ્રાપ્ત થયું પણ શાંતિ નથી, શું કરું તો શાંતિ સાથે. એક દિવસ અચાનક પોતાના આશ્રમમાં બેઠા હતા ત્યાં પરમાત્માના પરમ કૃપા પાત્ર, જેમને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ હતી એટલું જ નહીં પરંતુ જે જ્યાં જતા હતા ત્યાં શાંતિનો માર્ગ બતાવતા હતા એવા પુરુષ ત્યાં પધાર્યા. પરમાત્માના જ જયકારથી, જયધ્વનિથી, પરમાત્માના જ સંકીર્તનથી એમનું જીવન રંગાયેલું હતું, પરમાત્માના પ્રેમથી એમનો પ્રાણ પરિપ્લાવિત હતો. ને જોતા વેત જ મહર્ષિ વ્યાસ સમજી ગયા કે આ પરમાત્માના પરમ કૃપા પાત્ર મહાપુરુષ મારે આનંદ અનુગ્રહ કરીને પધાર્યા. એટલે તરત જ ઉભા થઈને પ્રણામ કર્યા, પ્રણામ કરીને ઉત્તમ પ્રકારનું આસન આપ્યું. આસન આપીને પછીથી પોતે હાથ જોડીને કહેવા માંડ્યા કે તમારો મારા પર અસીમ અનુગ્રહ છે જેથી તમારું દર્શન આજે મને થયું. એ પરમાત્માના પરમ કૃપા પાત્ર સંત પુરુષ જેમણે શ્રીમદ ભાગવતના આરંભમાં પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત પોતાના શ્રીમુખે કર્યો, એ દેવર્ષિ નારદજી હતા. દેવર્ષિ નારદજીએ પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે તમારા મુખમંડળ ઉપર શાંતિ દેખાતી નથી, તમને શાંતિ છે? સંસારી માણસો ભેગા થાય તો શું પૂછે? સંસારી માણસો ભેગા થાય તો પૂછે છોકરા કેમ છે, પરણેલા કેટલા છે, કુંવારા કેટલા છે, ક્યાં લગ્ન થયું છે, ધંધો બરાબર ચાલે છે, કોઈ તકલીફ તો નથી. સંતો ભેગા થાય, ભક્તો ભેગા થાય ત્યારે શું પૂછે? ભજન બરાબર ચાલે છે? આજકાલ તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધો છો? જગતમાં જે કાર્ય કરવા માટે આવ્યા હતા તે કરો છો કે ભળતું જ કરો છો? યાદ છે કે માનવ જીવન કેટલું મૂલ્યવાન છે અને આ જીવનમાં આવ્યા પછીથી આપણે એને શું કરવાનું? જતા પહેલા શેની તૈયારી કરવાની? જવાનું તો છે, અત્યારે આપણે જે તૈયારી કરીએ છીએ તે જતી વખતે કામ લાગે તેવી છે. અત્યારે આપણે જે કાંઈ બધું એકઠું કરીએ છીએ તેમાંનું કાંઈ પણ જતી વખતે સાથે આવેલું છે. તો જતી વખતે જે કામ લાગે તેવું કાંઈક પણ અત્યારે મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીએ છીએ, જપ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, શું કરીએ છીએ, કાંઈ કરીએ છીએ, દાન કરીએ છીએ, તપ કરીએ છીએ, સ્વાધ્યાયનો આધાર લઈએ છીએ, જીવનને જેટલું બને તેટલું નિર્મળ રાખવાને માટે કોશિશ કરી રહ્યા છીએ. ભક્તોને સંતો ભેગા થાય ત્યારે આવી ચર્ચાઓ કરે. એટલે દેવર્ષિ નારદે મહર્ષિ વ્યાસને કહ્યું, તમારા જીવનમાં શાંતિ છે? તમારા મુખને જોવાથી એમ લાગે છે કે શાંતિ નથી. એટલે મહર્ષિ વ્યાસે પછી કહ્યું કે મારા જીવનમાં જ્ઞાન છે, તપ છે, એકાંતવાસ પણ કરું છું, પરંતુ શાંતિ નથી. શાંતિ નથી આજે પણ માનવના જીવનમાં, શાંતિ નથી. બીજું બધું જ છે. 1978માં હું ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડાના પ્રવાસે આવ્યો હતો અને આજે હું અહીં આવ્યો એટલે મને તરત સ્મરણ થયું કે એક દિવસ હું અહીં પણ આવ્યો હતો. આ હોલમાં ભજન કીર્તન કરનારા ભાઈઓ રાત્રે ભેગા થયા હતા અને એક દિવસ ખૂબ આગ્રહ કરીને મને અહીંયા લઈ આવ્યા હતા. એમણે ભજનો પણ કર્યા હતા અને આ બાજુ ગયો પણ હતો તે બધો મને ખ્યાલ આવ્યો. તો તે વખતે અમારા બહુ સંત પ્રેમી સેવા ભાવીભાઈ બાજીપુરાના સન્મુખભાઈ, જેમણે સુંદર હોલ બાજીપુરામાં બંધાવ્યું છે, તેમના હોલમાં અમારો કાર્યક્રમ પણ થયેલો. તો અમે સન્મુખભાઈને ત્યાં એમના અતિથિ તરીકે રહેલા અને બહુ પ્રેમથી અમારી સેવા સન્મુખભાઈએ અને એમના સુપુત્રોએ, એમના ધર્મપત્નીએ કરી હતી. તો તે વખતે ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાનો પ્રવાસ અમે કર્યો અને પછી જ્યારે અમે અમેરિકાના એક શહેરમાં હતા ત્યાં અમારા પ્રવચનો ચાલતા હતા, તો એક ભાઈ અમેરિકન મારા પ્રવચનમાં આવ્યા હશે, અચાનક આવ્યા હશે. ગુજરાતી તો જાણે, પ્રવચન તો ગુજરાતીમાં ચાલતું હતું, પણ પ્રવચન થયા પછી કોણ જાણે કેમ તે મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા અંગ્રેજ કે મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે, મને સમય આપો. તો સારું, મેં એમને સમય આપ્યો, દિવસ આપ્યો અને એમને ખરેખરી જિજ્ઞાસા હતી એટલે તે સમયે તે દિવસે મારો જ્યાં ઉતારો હતો ત્યાં એ મને મળવા માટે આવી પહોંચ્યા. મોટી ઉંમર હતી. તો સૌથી પ્રથમ કાર્ય મારી પાસે આવ્યા પછી એમણે લગભગ 3-4 મિનિટ સુધી રડવાનું જ કર્યું. માણસને જ્યારે રડવાનું થાય તો કાંઈક દુઃખ હોય, કાંઈક અશાંતિ હોય, કાંઈક ઉપાધિ હોય તો રડે. એને પહેલા રડવા દેવું જોઈએ, આપણે ઉભરો નીકળી જાય બહાર પછી એ કાંઈક વાત કરે. જ્યારે રડવાનું એમનું બંધ થયું એટલે મેં કહ્યું, શું છે, તમે મુલાકાત કેમ માગી હતી? તેમણે મને કહ્યું કે મારા જીવનમાં બહુ જ નાની ઉંમરથી હું ક્રિશ્ચિયન મિશનરી તરીકે કાર્ય કરું છું, પાદરી તરીકે ધર્મ પ્રચાર વર્ષોથી કરું છું અને ઈસુ ખ્રિસ્તને હું ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક માનું છું, પરંતુ મારા જીવનમાં હજુ શાંતિ નથી. બીજાને કેમ શાંતિ મળે તેનો સંદેશ હું સંભળાવું છું, પણ મને હજુ શાંતિ પ્રાપ્ત થઈ. બીજાને હું કહું છું કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ મેં હજુ ભગવાનની ભક્તિ જેવી જોઈએ તેવી કરી નથી. તો મારા જીવનમાં મને એમ થાય છે કે જીવન પૂરું થઈ જશે એ પહેલાં જ આવી જ રીતે મારે શું ચાલવાનું થશે, પ્રભુની કૃપા થશે કે નહીં થાય, મને કંઈ સમજાતું નથી, મનમાં શાંતિ નથી, શું કરવું. એટલા માટે મેં તમારી મુલાકાત માંગી. શાંતિને માટે તો બીજું શું કરવાનું છે? આપણા ઘરમાં માઇક હોય પણ આપણે માઇક પરથી બોલવું હોય તો બીજું શું કરવાનું? માઇક ઉપર હતું, ઉપર હતું તો શું કામ લાગવાનું છે? હું નીચે બેઠો તો માઇક ઉપર. તો હીરાભાઈ લઈ આવ્યા, લઈને પાછું બે વેગ દૂર રાખ્યું એટલે કાંઈ અવાજ પડઘો કંઈ બરાબર પડી છે. વળી પાછું એમને ને એમને સૂજ્યું એટલે પાછું આગળ લાવ્યા. એટલે પડઘો પ્રતિઘોષ શબ્દો સારી પેઠે પડવા માંડે. પણ માઇકને ગમે તેટલો પાસે મારા મોઢાની તદ્દન પાસે રાખો છતાં પણ ઇલેક્ટ્રિક કરંટ એની સાથે જોઇન્ટ કરેલો ન હોય તો કાંઈ પડઘો પડી શકે છે. એકલા માઇકથી કાંઈ કામ નહીં થાય. વાયર તેનું ફિટિંગ બરાબર હોવું જોઈએ, માઇક કન્ડિશન સારી કન્ડિશનમાં હોવું જોઈએ, અને એને જ્યાં મૂકવાનું હોય ત્યાં જ મૂકાવવું જોઈએ. પાછું માઇકને દિવાલ આગળ મૂકવો નહીં બેઠો તો કાંઈ અર્થ સરે નહીં. એમ આપણા શાસ્ત્રો કહે છે કે જો માનવને શાંતિ જોઈતી હોય તો શાંતિ સ્વરૂપ જે પરમાત્મા છે એ શાંતિ સ્વરૂપ પરમાત્માની સાથે સંબંધ બાંધે, શાંતિ સ્વરૂપ પરમાત્માનું અનુસંધાન સાથે માનવ એમના પ્રત્યે અભિમુખ બને તો જ એને શાંતિ સાંકળે, તે સિવાય શાંતિ સાંકળે. માનવ જો એવા પ્રયત્નો કરે એ રીતે વર્તે કે એને અશાંતિ જ હોય. તુલસીદાસજીએ બહુ સુંદર એક પદ લખ્યું કે મનનો સ્વભાવ કેવો, મનની મૂળતા કેવી છે. રામ ભક્તિને મૂકીને વિષયોની જે મૃગજળ મૃગમરીચિકા છે તેની તરફ રાત દિવસ માનવ દોડ્યા કરે. શાંતિ તો રામમાં છે, શાંતિ ભગવાનમાં છે, શાંતિ રામના ભગવાનના પ્રેમમાં છે, એની ભક્તિમાં છે. પણ તે પ્રાપ્ત કરવાને બદલે માણસ રાત દિવસ સંસારના ક્ષણભંગુર વિનાશશીલ પદાર્થો વિષયો તરફ દોડ્યા છે. કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી છે, ત્યાંથી એને સુવાસ આવે છે. પણ એ સુવાસની શોધમાં આજુબાજુ ભટક્યા જ કરે, છેવટે મરી જાય છે, છતાં કસ્તુરીને પામતો નથી. એમ શાંતિ છે ક્યાં? આપણા શાસ્ત્રો કહે છે શાંતિ તો અંદર છે, જે આત્મા છે તે શાંતિ સ્વરૂપ છે, પરમાત્મા છે તે શાંતિ સ્વરૂપ છે. એની તરફ જ્યાં સુધી આપણે આગળ નહીં વધીએ, એનું સાચા દિલથી શરણ નહીં લઈએ, એની ભક્તિ નહીં કરીએ, ત્યાં સુધી શાંતિ કેવી રીતે મળશે? તુલસીદાસજી મહારાજ છે, ઐશી મૂઢતાયા મનકી. આ મનની આ મૂઢતા છે, મનનું અજ્ઞાન છે. કેવું? પરિહરિ રામ ભક્તિ સુર સરિતા. રામની ભક્તિરૂપી સુર સરિતા ગંગા છે, એને છોડી દીધી છે અને હવે ઝાકળના બિંદુની આશા રાખે છે. વિષયના આશ કરત ઓશ કનકી મૂઢતાયા મનકી. એવી મનની મૂળતા છે. કેવી રીતે એને શાંતિ મળશે? જ્યાં સુધી એ રામ ભક્તિની સુર સરિતા સ્વર્ગીય ગંગામાં સ્નાન કરવા માટે કટિબદ્ધ નહીં બને ત્યાં સુધી શાંતિ એને સાંપડવાની નથી. તુલસીદાસ કહે છે અનુભવની વાત કહે છે, ભક્તો બધા અનુભવની વાતો કહે છે. મહર્ષિ વ્યાસે કહ્યું કે મને કંઈ ખબર પડતી નથી શાંતિ કેવી રીતે સાંપડે, એકાંતમાં હું રહ્યું, તપશ્ચર્યા કરી, બધું જ કર્યું. ત્યારે દેવર્ષિ નારદે પોતાના સ્વાનુભવના આધાર પર કહ્યું કે જુઓ તમે બધું કર્યું પણ હજુ પરમાત્માની પ્રેમ ગંગામાં મન મૂકીને સ્નાન કર્યું નથી, ભક્તિની ગંગામાં નાયા નથી. તમે તપ કર્યું, વ્રત કર્યા, નિયમોનું પરિપાલન કર્યું, પણ પ્રેમ તો એક જુદી જ વસ્તુ છે. પ્રેમ જુદી જ વસ્તુ. પુસ્તકો વાંચો, પ્રવચનો કરો, પુસ્તકો લખો પણ ખરા, તપ કરો પણ ખરા, વ્રતો પણ કરો, તીર્થોમાં પણ જાઓ, યજ્ઞયાગ પણ કરો, અને છતાં પણ પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ પ્રાણમાં ન થયો હોય એમ પણ પ્રેમ તો જુદી જ વાત છે. ત્યારે પ્રેમ જાગે છે ત્યારે શું થાય છે? માણસ રડવા માંડે છે. પ્રેમ જાગે છે ત્યારે માનવ પરમાત્મા સિવાય બીજાને યાદ કરતો જ નથી, બીજાનું મન જતું જ નથી. જેને માટે એને પ્રેમ થાય છે તેમાં મને દોડ્યા કરે. રાત દિવસ આ પ્રેમનો સ્વભાવ. પૈસામાં પ્રેમ હોય, ડોલરમાં પ્રેમ હોય તો રાત દિવસ સ્વપ્નમાં પણ તે રાખ વિચારા. એક ભાઈ મારી પાસે આવેલા, મુંબઈથી વેપારી હતા. મને કે યોગેશ્વરજી, મારે તમારી પાસે આવીને બસ હવે તો સાધના જ કરવી છે, છ મહિનામાં ઈશ્વરનું દર્શન કરવું. તો ભાઈ અઘરું છે, છ મહિનામાં નહીં, છ દિવસમાં પણ ઈશ્વર દર્શન થાય, પણ તમારી તૈયારી જોઈએ. તમારે માટે છ મહિનામાં થાય એવું મને પોતાને લાગતું નથી. તો કે નામ કરી લેવાનું. તો પછી મને વાંધો ક્યાં છે? એટલે પછીથી ઘરમાં બધા એને કહી અને પછી એ મારી પાસે આવે. તે વખતે અમે મસૂરીમાં રહેતા હિમાલયમાં, અત્યારે પણ ત્યાં જ રહીએ છીએ. 1958 થી મસૂરી હિલ સ્ટેશન કહેવાય છે, હિમાલય પ્રદેશમાં ત્યાં નિવાસ કરી. તો અમે જ્યાં રહેતા હતા તેની બાજુમાં એમને એક રૂમ રહેવા માટે આવ્યો. એમના ધર્મ પત્ની પણ સાથે હતા, એ પણ આવે કે તમે પરમાત્માના દર્શન 6 મહિનામાં કરો તો હું કંઈ નહીં કરું, તમને દર્શન થશે તો મને કાંઈ ફળતો મળશે, રૂઈ સાથે આવું. એટલે એમના પત્ની પણ આવેલા. હવે રાત્રે મને જાગવાની ટેવ, જેને જીવનમાં સાધના કરવી હોય એને ઊંઘ ઓછી કરી દેવી જોઈએ, ભોજન ઓછું કરવું જોઈએ, ભજન વધારવું જોઈએ, અને રાત્રે થોડું જાગતા શીખવું જોઈએ. કારણ કે રાતનો સમય એટલો બધો શાંત હોય છે, એ વખતે તમે બેસો, મન જલ્દી એકાગ્ર થાય, પણ ઊંઘવા માટે પણ રાતનો સમય સૌથી સારો ગણાય. યા જાગે કોઈ રોગી, રોગી જાગે, ભોગી જાગે, યા જાગે કોઈ ચોર, ચોર જાગે, યા જાગે કોઈ હરિકા પ્યારા, લગી રામ સે દોર રે, રામથી દોર લાગી હોય એવા હરિકા પ્યારા પણ કોઈ જાગે રાતે. યા નિશા સર્વભૂતા નામ તસ્યામ જાગૃત છે, યશ્યામ જાગૃતિ ભૂતા નિશા નિશા પશ્યતો મુને. ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની ચર્ચા કરતી વખતે આ શ્લોક કહ્યું કે જે સર્વસામાન્ય માનવોને માટે રાત છે, સંયમ યોગી એ વખતે જાગે અને દિવસ માને છે. યોગીઓને આપણે જોઈએ છીએ, મોટા મોટા ભક્તોને રાત્રે એમની પાસે જઈએ તો બેઠા હોય વધારે પાકે, તપ સાધના જ કરતા હોય, ધ્યાન કરતા હોય, બહુ ઓછું સુતા હોય. અને ભોગીઓને તમે જુઓ, પડ્યા એટલે ક્યારે નાક બોલે ખબર ન પડે, તમે કંઈ વાત કરતા હો પહેલા ટાપસી પુરાવે આ હા, અને પછી અચાનક બંધ કરે નાક બોલે, ત્યારે તમને ખબર પડે કે આ સમાધિમાં ગયા. એ સવાર ક્યારે પડ્યું તે ખબર ન પડે, તો ઉઠવું પડે છે માટે ઉઠે. જોબ પર જવાનું કેટલાય ઉડેલા સમય, ચિંતા જોબની છે, ભગવાનની નથી, ઉઠવું જ પડશે. ભાઈ ઘરવાળા ઉઠાડ, ઉઠો, ક્યારે પરવાશો, ક્યારે જશો. જેને પ્રભુની ચિંતા છે તે આખી રાત આમ જ બેસી રહે છે, પછી જાગે. આ ભાઈ આવેલા ખરા મારી પાસે હિમાલયમાં, પણ રાત્રે સુઈ જાય, સુવાની ટેવ. પણ રાત્રે કેટલીક વાર જલ્પના કરે, બોલે. ઘણા માણસો રાત્રે બોલતા હોય છે, એમાં ભાઈ પણ બોલે રાત્રે, લીયા દિયા દિયા દિયા, કોઈ વાર હું બોલે. મને બહુ નવાઈ લાગે, હું સાંભળું, કારણ કે હું તો રાત્રે બેઠો હું ધ્યાનમાં, અમારા માતાજી સુઈ ગયા, હું બેઠો બાજુમાં, એક દિવાલ જાળી હતી, સંભળાયા કરે, જોરમાં બોલે લિયા દિયા. આ કોઈ નવો મંત્ર છે, આપણે આ મંત્રને જાણતા નથી. કોઈ ગુરુએ આમને મંત્ર આપ્યો હોય, કદાચ જપ કરતા હોય, હું મારું મન જપ અજાપા જાપ ચાલુ હોય. તો 2-3 દિવસ આવું સાંભળ્યા પછી મેં એમના ધર્મપત્નીની હાજરીમાં એ ભાઈને કહ્યું કે આ રાત્રે તમે લિયા દિયા લિયા દિયા, આ કોઈ મહાન ગુરુએ કોઈ મંત્ર તમને આપ્યો છે? મેં તો ક્યાંય શાસ્ત્રોમાં જોયો નથી. કેટલાક મંત્રો ગુરુ ગમ્ય હોય. એ ભાઈ કે મને ખબર નથી હું શું બોલું છું રાત્રે ઊંઘમાં, અચેતાવસ્થા હોય છે, ખબર ન પડે. પણ એમના ધર્મપત્નીએ કહ્યું કે આ લિયા દિયા બોલે છે. હું કે ઘણી વાર સાંભળતી, મુંબઈમાં સાંભળતી, અહીંયા સાંભળતી, તો છે શું આ મંત્ર, એનું રહસ્ય શું? તો કે આ તો શેર બજારમાં ધંધો કરે મુંબઈમાં, અને શેર બજારમાં લો અને દો ને બધું ચાલે, રાત ગાળો ધમમાં ચકડી, વર્ષોથી આ કરવા ટેવાયેલા છે નાના હતા ત્યારના, હજુ આ ધંધો મૂકીને 6 મહિના પૂરતા આવ્યા છે. તો એ સબકોન્શિયસ માઇન્ડ એમનું સૂક્ષ્મ મન છે, એમાં લિયા દિયા વેચવાના લેવાના જે સંસ્કારો પડેલા, તે ઊંઘમાં પણ તે લિયા લિયા લિયા. એ હું તો સમજતો હતો કોઈ મહામંત્ર હશે આ લિયા લિયા. લોકો તમારા મન પર કેટલી અસર થઈ ગઈ, આપણે જે કરીએ કે જે વિચાર કરીએ તેની અસર, એની છબીઓ આપણા સૂક્ષ્મ મન પર કેટલી બધી જોરદાર રીતે પડતી હોય કે સ્વપ્નમાં પણ તેના જ પડ્યા પડે, સ્વપ્નમાં તેની જ પડતી હોય. લોકો ધીરે ધીરે મનને તમે સુધારો. આ 6 મહિનામાં સાક્ષાત્કાર થાય એવા લક્ષણ નથી લિયા દિયા મંત્રના, લિયા દિયાથી સાક્ષાત્કાર નથી. 6 મહિનામાં જેને સાક્ષાત્કાર કરવો એનું મન તો કેટલું નિર્મળ હોય, અને એના રોમે રોમની અંદરથી પ્રભુના મંત્રના જપ જાગ્રત અવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં કે સ્વપ્નાવસ્થામાં ચાલતા હોય, નિદ્રામાં પણ પ્રભુનું નામ જ ચાલતું હોય. તૈયારી કરો. એ 6 મહિના પહેલા જ ગયા, મને કે મને કાંઈ બહુ પોષાય એવું નથી, ધંધો મૂકીને બહુ લાગુ રહેવું, તમે પૂછાવો. કોઈ દર્શન સાક્ષાત્કાર તો કે થશે, નહીં થાય તો આપણે ઉતાવળશું, બીજા જન્મમાં થશે કરી દે. આ લિયા દિયા જેને ખેંચી લે, કારણ કે જે સંસ્કારો વિષયવર્તી વૃત્તિ માનવના મનમાં પડી જાય, જે વસ્તુનો પ્રેમ છે ને પછી તે દુનિયાવી વસ્તુ હોય તો તમને પોતાની તરફ ખેંચી લે, મમત્વયમાંથી પેદા થાય, જ્યાં જેનામાં પ્રેમ છે એને માટે મન પછી આ શક્તિના અનુકૂળો ઉગી નીકળે. તો દેવર્ષિ નારદે કહ્યું કે તમે આ બધું કર્યું પણ પ્રભુનો પ્રેમ નથી હજુ તમને પ્રાપ્ત થયો, તમે પ્રભુનો પ્રેમ મળે એ માટે એક કામ કરો, ભગવાનના ગુણાનુવાદ ગાઓ, પ્રભુના ગુણાનુવાદ, પ્રભુના ગુણાનુવાદ જેમ જેમ ગાશો તેમ તેમ પ્રેમ પેદા થતો જશે, કાળાંતરે પણ પ્રેમ પેદા થશે. ગુણાનુવાદ પહેલા દેખાદેખીથી ગાઓ, છતાં પણ છેવટે પાછા સાચા અર્થમાં પ્રભુનો પ્રેમ જાગશે. જો તમારામાં પ્રામાણિકતા હશે તો આપોઆપ જાગશે. તો જેમાં પ્રભુનું જયગાન ગાવામાં આવ્યું હોય, હરિગુણો ગાવામાં આવ્યા હોય, પ્રભુના મહિમાની વાતો હોય, તેવા એક સુંદર ગ્રંથનું તમે સર્જન કરો અને એ ગ્રંથનું સર્જન જેમ જેમ આગળ ચાલતું જશે તેમ તેમ તમને શાંતિની પણ પ્રાપ્તિ થતી રહેશે. દેવર્ષિ નારદે મહર્ષિ વ્યાસના મનમાં તે વાત બરાબર બેસી, એટલે પછી એ ત્યાંથી ગયા. જ્યારે ગયા દેવર્ષિ નારદ તો તે પછી મહર્ષિ વ્યાસે શ્રીમદ ભાગવત ગ્રંથની રચના ચાલુ કરી. શ્રીમદ ભાગવત, ભાગવત 12 સ્કંધનો મહાન ગ્રંથ છે, પણ એનો સાર સાર આટલો જ છે. ભાગવત, ભાગવત એટલે ભગવાનના, ભગવત એટલે ભગવાન અને ભાગવત એટલે ભગવાનના, ઓફ ધી સુપ્રીમ ઓલ માઇટી લોર્ડ. તો માનવ જ્યાં સુધી ભગવાનનો નહીં થાય, ભાગવત નહીં થાય, ત્યાં સુધી એને શાંતિ નહીં. મહર્ષિ વ્યાસે ભાગવત ગ્રંથની રચના પૂરી હજુ નહોતી કરી તે પહેલા જ એને શાંતિ મળી, અને તે મહર્ષિ વ્યાસે પછી શ્રીમદ ભાગવત ગ્રંથમાં 12મા સ્કંદમાં લખ્યું. 12મા સ્કંદમાં સુખદેવજી મહારાજના શ્રીમુખે પરીક્ષિતને કહેવડાવ્યું મહર્ષિ વ્યાસે પોતાની અનુભૂતિના આધાર પર. કલેર દોષ નિધે રાજન યસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે. હે રાજન, હે પરીક્ષિત, આ ઘોર કળીકાળ દોષોનો ભંડાર, દોષોનો ખજાના જેવો કળીકાળ, તમને તો ખબર હશે કે દોષોનો ભંડાર કેટલો છે. ભારતમાં આટલી ખબર તમને નહીં પડતી, અને ભારતને પુણ્ય દેશ કેમ કહેવામાં આવે છે તે પણ આવ્યા પછી તમને વધારે ખબર પડશે. અહીંયા તમે ઘણી ઠેકાણે જોતા હશો, અમે તો ઘણી ઠેકાણે જોઈએ, કારણ કે અમારે તો ફરવાનું જ છે, તમારે તો રહેવાનું છે, ઠેકાણે અમારે ફરવાનું છે, જુદે જુદે ઠેકાણે અમારે કાર્યક્રમો કરવાના, તો જુદા જુદા માણસોના પરિચયો પણ થાય. અને અમે જોઈએ છીએ કે આપણા ઘણા માણસો જે પરદેશમાં આવે છે તે પરદેશની અસરોથી અલિપ્ત રહી શકાય, જોઈએ છે, નોંધીએ છે. નોતા પિતા તે પિતા થઈ જાય છે કેટલાય, નોતા ખાતા તે ખાતા થઈ જાય. લગ્ન જીવનમાં ધરતીકંપો થવા માંડે છે આપણા કુટુંબોના, પણ અહીં આવ્યા પછી જુએ છે ને, બધું શીખે છે. ઘણા આવા કિસ્સાઓ, ઘણા આવા કુટુંબો આપણે જોઈએ છીએ. આપણને ખબર પડે છે કે ભારતને પુણ્ય દેશ કેમ કહેવાતો, મંદિરો ગામડે ગામડે, તમારે ન જોવા હોય તોય દેખાય, કીર્તન થતા જ હોય, ન સાંભળવા હોય તોય તમારા કાનમાં પેસી જાય, સંતોને ન જોવા હોય તોય ફરતા હોય સંતો. એકલા ઋષિકેશમાં આવો 1000 સંત છે, 1000 મહાત્મા, અહીંયા તો બહુ જ મુશ્કેલ, કોઈક વાર કોઈ આવે તો મળે નહીં, તો અહીંયા તો સંત દર્શન નથી. પુણ્યભૂમિ કહેવાય છે ભારત, વેદોનો જન્મ થયો, ઉપનિષદોનો જન્મ થયો, દર્શન શાસ્ત્રો પેદા થયા, પ્રભુના અવતારો થયા એ ભૂમિમાં. આજે પણ ભક્તો, આજે પણ સતીઓ, આજે પણ વીર પુરુષો ભારતના ગામડાઓમાં કેટલાય ઠેકાણે પડેલા છે આવા ઘોર કળીકાળમાં. એટલે કે છે, આ કલિયુગ છે દોષનો ભંડાર, મહર્ષિ વ્યાસ કે છે. એની અંદર એક મોટામાં મોટો ગુણ છે જે ગુણ માણસને શાંતિ આપે, જો ભગવાનનું સંકીર્તન કોઈ કરે, ભગવાનનું નામસ્મરણ કરે, ભગવાનનો આધાર લે, ભગવાનની અંદર પોતાના મનને પરોવે અને ભગવાનનું ધ્યાન ધરે, તો એ દ્વારા માનવ સમસ્ત પ્રકારના સંગ દોષોમાંથી મુક્ત થઈ જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત કરે અને પરમાત્માની કૃપાને પામી અને પોતાના જીવનનું કલ્યાણ કરી શકે છે. આ એક મોટામાં મોટો ગુણ, સંકીર્તનનો ગુણ, નામ સ્મરણનો ગુણ, જેને આપણે ભક્તિ કહીએ છીએ, તે ભક્તિ આ કલિકાળની અંદર છે. એનો આધાર જો માનવ લે તો સર્વ પ્રકારના લક્ષાંકોની પૂર્તિ આપોઆપ થઈ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન કહે છે, યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય, દસમા અધ્યાય વિભૂતિ યોગમાં, સમસ્ત પ્રકારના યજ્ઞોમાં અર્જુન જપ યજ્ઞમાં છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવામ યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. કેવલ ભક્તિથી જ મને જાણી શકે છે માણસ કે હું સંસારે ખરેખર કેવું છું, મારું સ્વરૂપ કેવું છે, અને મને જાણ્યા પછી મારી અંદર પ્રવેશી શકે, મારી પરમ કૃપાનો ભાગી બની શકે છે. માનવ ગીતામાં ભગવાન કહે છે ભક્તિનો મહિમા બતાવે છે. તુલસીદાસજી રામચરિત માનસમાં તે જ વાત કહે છે, હિન્દી ભાષામાં કહે છે. કાક ભૂષણજીના મોઢે ગરુડજીને તુલસીદાસજી કહેવાય છે. કાક ભૂષણજી ઋષિ કહે છે ગરુડજી, હરિમાયા કૃત દોષગુણ, હરિમાયા કૃત દોષગુણ, બિનુ હરિભજન ન જાય. પ્રભુની માયાના જે દોષો અને ગુણો છે ત્રિગુણાત્મિકા માયાના, એ હરિભજન વગર જતા નથી. અસવિચારિત જિકામ સબ ભજ્યું રામ મન માય, એમ વિચારીને સર્વ પ્રકારની કામનાઓને ધીરે ધીરે ઓછી કરીને રામને ભજો, પ્રભુને ભજો. જે રમે છે સૌમાં ભગવાન તે રામ, જેમનામાં ઋષિઓ રમે છે, મુનિઓ રમે છે તે રામ, તો એ આત્મારામ પરમાત્માને ભજો, ભજવાથી શાંતિ સાંપડશે. તુલસીદાસજી મહારાજ કળીકાળમાં બીજું કયું સાધન થાય એમ છે? કળીકાળમાં ભક્તિનું સાધન જ સર્વસામાન્ય રીતે થાય છે. યોગનું સાધન થાય, યોગ રાજયોગ અષ્ટાંગ યોગ થાય, પણ એમાં પછીથી નિયમો છે બધા પાછા ઘણા નિયમ. અમારે યોગનું સાધન શરૂઆતમાં કર્યું હતું બહુ નાની ઉંમર અમારી, ત્યારે અમારા મનમાં એક ઈચ્છા કે યોગાભ્યાસ જ કરો, યોગી બનો. એટલે પછી કોઈ અમને કહ્યું કે એક યોગી બહુ સારા રહે છે વડોદરા શહેરમાં, ત્યાં તમે જાઓ. એટલે અમે ત્યાં જતા હતા, બહુ સારા યોગી, બંગાળમાંથી આવીને વડોદરામાં જ રહેતા હતા, ઘણા સમર્થ પુરુષ, એક જ ઠેકાણે રે, બેસી જ રહે, બસ બીજે ક્યાંય બહાર જતા નહીં, યોગાભ્યાસ કરીને પૂર્ણતાએ પહોંચેલા. તો અમારી સાથે કેટલાક કોલેજનો પણ આવતા દર્શન, તો બધાએ કહ્યું કે અમારે યોગાભ્યાસ કરવો છે. તો એ મહાત્માએ કહ્યું કે યોગાભ્યાસ કરવો હોય તો કંઈ વાંધો નહીં, પણ પહેલા તમારે 6 મહિના સુધી નિયમો પાડવા પડશે. કેવા નિયમો પાડવા પડશે? તમને કહ્યું કે જુઓ, 6 મહિના સુધી મીઠું નહીં ખાવું, 6 મહિના સુધી અડદર નહીં ખાવાનું, 6 મહિના સુધી ભેંસનું દૂધ કે ઘી પણ નહીં ખાવાનું, ગાયનું ઘી મળે તો ખાવાનું, 6 મહિના સુધી ભાત નહીં ખાવાનું, 6 મહિના સુધી તેલ નહીં વાપરવાનું, પાણીમાં જ બાફેલું શાક ખાવાનું, 6 મહિના સુધી રાતનું ભોજન છોડી દેવાનું. તો 6 મહિના સુધી આ પ્રમાણે કરશો તો તમારું લોહી એટલું બધું નિર્મળ બની જશે, પ્રાણ એટલો શુદ્ધ બનશે, એ પછી હું જોઈશ, તમારું શરીર તપાસીશ, પછી તમને હું યોગની દીક્ષા આપીશ. તો 6 મહિના સુધી આમ કરો. એટલે બધા છોકરાઓ હતા ને, તે એકબેકની સામે જોવા લાગ્યા. હું જેટલો બેસી ગયો, મને કે તમારી શું ઈચ્છા, મેં કહું આ બધું છોડી દઈશ, મારે તો યોગાભ્યાસ કરવો છે એટલે છોડી દઈશ. તો કે લગ્ન નહીં કરવાનું, લોકો નથી કરતો, સંકલ્પ કરેલો છે કરવું નથી. પરણુ તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, રાંધવાનો નાવે વારો રે મોહન પ્યારા. લગ્ન કોણ કરે? જેને વાસના થાય તે કરે છે, એની પૂર્તિ માટે આ એક સંસ્થા આપણા ઋષિએ બનાવી. કે સંસ્થામાં રહીને તમે ધીરે ધીરે શરીર સુખો ભોગવો ને પછી એમાંથી ઉપરાંત પણ થાવ લાંબે ગાળે. પણ જેને વાસના નથી તે શું કામે લાગે? ટાઈમ બરબાદ જ કરવાનો છે ને. મને તો વાસના થતી જ નથી પહેલેથી. હું તો પ્રત્યેક સ્ત્રીને જગદંબાનું પ્રગટ રૂપ જ માનું છું. મારે શું કામ લગ્ન કરું? મેં તો નિશ્ચય જ કર્યો, ન જ કરું. તો કે સારું, તો છ મહિના સુધી એ રીતે આહારનું પરિપાલન કર્યું, પછી એમની પાસે ગયું. એટલે મને એમણે યોગની દીક્ષા આપી, એ પ્રમાણે અભ્યાસ કરવા લાગ્યો. બીજા જ વિદ્યાર્થીઓ ગયા ને, બહુ જોખમ. એમાં ઉંમર નાની જોઈએ, મોટી ઉંમર ના કરી નહીં શકે. ઉંમર નાની હોય તો યોગાભ્યાસ સારો થાય. ગુરુ પાછા સારા જોઈએ, અનુભવી. આપણી મેળે આપણે જો યોગાભ્યાસ કરવા જઈએ, પ્રાણાયામને એવું તેવું, તો કેટલીક વાર વ્યાધિ પણ થઈ જાય છે. ત્યારે જ્ઞાન માર્ગ એટલો સહેલો છે. જરા બ્રહ્મસૂત્ર વાંચો તો ખરા. હમણાં જ મારું બ્રહ્મસૂત્ર પુસ્તક બહાર પડ્યું છે. 3-4 વર્ષ થયા ગુજરાતી ભાષામાં 80 પુસ્તકો મારા છપાયા છે. ગીતા ઉપર, રામાયણ ઉપર, ભાગવત પર, મહાભારત પર, બ્રહ્મસૂત્ર પર, ઉપનિષદો પર, યોગ દર્શન પર 80 પુસ્તકો આજે મારા મળે છે ગુજરાતી ભાષામાં. બ્રહ્મસૂત્ર બહાર પડ્યું તો એક ભાઈ વાંચતા હતા. બંને તેટલું મેં સહેલું લખ્યું છે, છતાંય ભાઈ વાંચતા હતા. મેં કહું કેમ છે, ફાવે છે? તો કે માથું દુખી જાય છે. તો એનએસીની ગોળી લઈને બેઠેલા. મેં કહું આ શું છે? તો કે માથું ભારે થાય ત્યારે એક ટીકડી લઈ શકું ને એટલે રાખી. અને અભ્યાસ જ નહીં જ્ઞાનના ગહન ગ્રંથો વાંચવાનો. મેં કહું તો રહેવા દો, ગીતા રામાયણ વાંચો ને પછી આમાં જજો, અથવા કોઈ ગુરુની પાસે તમે આ વાંચો તો તમને સહેલાઈ થશે. તમે જો મેટ્રિક થયા નથી ને એમએના ક્લાસ ભરો તો કેવી રીતે સમજો? થોડોક તો અધિકાર જો. જ્ઞાનની ભાષા ગહન અને જ્ઞાનના રહસ્યો સમજવા પણ એટલા સહેલા નથી. પણ ભક્તિમાં શું ગરડાઓ પણ કરી શકે. અંતકાળે પણ ભગવાનનું નામ લેવાય, નાના પણ કરી શકે. મેં ત્યાં અથાણા, પાપડ, રાયતા, ચટણી ખાતા ખાતા પણ હરિનામ લેવાય. કોઈ બંધન જ નહીં. એમાં બંધન એક જ છે કે વ્યવહાર શુદ્ધ રાખવો, આચાર શુદ્ધ રાખવો. જો શુદ્ધ આચાર રાખશો તો જીવન પવિત્ર બનશે. તે પણ બધા ભક્તો આવો આગ્રહ રાખતા નથી. પ્રભુપાદ સ્વામી આગ્રહ રાખે. પ્રભુપાદ સ્વામી આવ્યા પરદેશમાં, 12 વર્ષમાં કેટલું બધું કાર્ય કર્યું. પણ હંમેશા આગ્રહ રાખતા કે તમારે જો મારી પાસેથી નામ જપ મંત્ર લેવો હોય તો કેટલાક જીવનના નિયમો પાળવા પડે. દારૂ છોડી દો, માંસ છોડી દો, ધૂમ્રપાન છોડી દો, એ તો વળી કહેતા ચા પણ છોડી દો, ચા કોફી પણ છોડી દો. વ્યભિચારી જીવન ન જોઈએ પછી હું મંત્ર આપું એ આગ્રહ. અને ઘણા માણસો, એના માણસો જે ચા પીવા તો શું, દારૂ પીવા ટેવાયેલા તેવા માણસોએ બધાનો ત્યાગ કર્યો, હરે કૃષ્ણ કરતા થયા. આપણા ભારતીય પોશાકો પહેરે છે, માળાઓ રાખે છે, બોલે કેવી વાત છે. જીવનનું કેટલું બધું પરિવર્તન એમને લીધે થયું. એ આગ્રહ રાખતા કે જીવન વિશુદ્ધ હશે તો ભક્તિ સહેલાઈથી થશે. બને તેટલું વિશુદ્ધ રાખે. વ્યસનો જેમ ન જોઈએ તેમ દુર્ગુણોનો પણ ત્યાગ કરવાનો છે. એકલા વ્યસનોનો ત્યાગ કરીએ અને કામ ક્રોધાદી દુર્ગુણોનો ત્યાગ ન કરીએ તો પણ ભક્તિ ફળે, એનો પણ આગ્રહ રાખે. બધા જ શાસ્ત્રો આગ્રહ રાખે છે. બાકી ભક્તિ ગમે તે માણસ કરી શકે, હાલતા થાય, ચાલતા થાય, બેસતા થાય, સૂતા થાય, ખાતા થાય, ઉઠતા થાય. નામ સ્મરણ તો ગમે તે અવસ્થામાં થઈ શકે, સર્વાવસ્થામાં થઈ શકે. ભગવાને કહ્યું છે તસ્માત સર્વેષુ કાલેષુ મા મનુસ્મર યુદ્ધે, બધી જ અવસ્થાઓ દરમિયાન મારું સ્મરણ કરતા શીખો. મને પચો તો કલિકાળની અંદર સૌથી સારામાં સારો માર્ગ પ્રભુની કૃપાને પામવાનો જ નહીં, પણ જે શાંતિને આપણે ઝંખીએ છીએ તે શાંતિનો અનુભવ કરવાનો જો કોઈ હોય તો તે ભગવાનની ભક્તિ, પ્રભુની ભક્તિ. અને જેમ જેમ ભક્તિનો રંગ આપણા જીવનની અંદર લાગતો જશે તેમ તેમ પ્રેમ પરમાત્માનો પેદા થતો જશે. પ્રેમ એ ભક્તિનો પ્રાણ છે. પ્રેમ સિવાય ભક્તિ બની શકતી નથી. જેમ જેમ પ્રેમ પેદા થતો જશે તેમ તેમ ભગવાન સિવાય રહી નહીં શકે. હમણાં સર્વેશ્વરી માનો પરિચય તમે સાંભળો, એમના જીવનમાં આવો પ્રેમ હતો. નહીં તો આજે સ્કૂલના પ્રિન્સિપલની નોકરીનો ત્યાગ કોણ કરેલું છે ભાઈ ભારતમાં? કામધેનુ ગાય જેવી નોકરી, મહિનો થાય ને પગાર આવે, પણ એમને કેટલાય વર્ષોથી આ પ્રેમ પેદા થયેલો, પ્રાપ્ત થયેલો. રાત્રે મેં જોયું છે એમને ત્યાં એકવાર મારો ઉતારો હતો, રડ્યા જ કરે, ભગવાનના પોતાની આગળ બેસીને રડ્યા જ કરે, પ્રભુ મારા પર કૃપા કરો, મને આ જીવન ગમતું નથી, મારે તમારા દર્શન કરવા છે, રડ્યા કરે. ડાયરી લખે, ભજનો એ પ્રકારના લખે, પોતે સરસ ભજનો લખે છે, સરસ ભજનો ગાય છે પણ લખ્યા. વ્રતો કરે, ઉપવાસો કરે, શું કરું તો મને પ્રભુની કૃપાનો લાભ મળે. આ જ લગન. સ્કૂલમાં જાય એટલે ટેબલ પર બેસે, પ્રિન્સિપલનો રૂમ અલગ જ હોય, 2800 છોકરા, 84 સ્ટાફ, કામ કરે પણ મન બધું ભગવાન, પ્રભુનો જ રંગ, તમારે એની કૃપા પ્રાપ્ત કરી છે. મીરાબાઈનું જીવન આપણે વાંચ્યું, કેટલો પ્રેમ હતો. મીરાબાઈએ બધું ત્યાગી દીધું, પ્રેમ જયારે પરાકાષ્ઠા પર પહોંચી ગયો ત્યારે બધું ત્યાગી. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, મેરે તો ગિરિધર ગોપાલ. વાંચીએ છીએ આપણે પણ અત્યારે દેખાય છે, મધ્યયુગની આ તો વાત બધી થઈ, અત્યારે દેખાય છે. મીરાજીનું જીવન દેખાય છે, આપણે તો જે દેખાય તે જ જોઈએ, પેલું તો શાસ્ત્રોનું, પણ આપણા જમાનામાં આ ઘોર કણિકામાં અત્યારે પણ આવા પાત્રો છે. અમને થયું કે બસ પ્રભુને માર્ગે જ આગળ ચાલવું છે, એની જ ભક્તિ કરવી છે, એની જ કૃપા પામવી છે. અઘુરું કામ છે, અઘુરું કામ. પ્રભુની કૃપા હોય તો જ થાય. નાની ઉંમરમાં, યુવાનીમાં બહુ જ અઘરું, અને કરવાનું છે તે ખરેખર યુવાનીમાં જ કરવા જોઈએ છે. તે વખતે આપણી શક્તિ તાજી હોય ને તે વખતે વધારે ભક્તિ કરી શકીએ, વધારે ધ્યાન ધરી શકીએ, વધારે જપ કરી શકીએ. છોડી દીધું, રાજીનામું આપી દીધું, ત્યાગ કરી દીધો. બોલો, 2 વર્ષ થઈ ગયા ત્યાગ કરે છે, પ્રભુની કૃપાનો અનુભવ થયો, પ્રભુની કૃપા પ્રાપ્ત કરી, એ માર્ગે ચાલવાનું બહુ અઘરું છે. આપણે પ્રેમની વાતો તો કરીએ, ભક્તિની વાતો કરીએ, પણ આપણું ધ્યાન ભગવાનમાં રાખવું એ ધાર્યા જેટલું સહેલું કામ નથી. એ જો થઈ જાય તો જીવનનું કલ્યાણ થઈ જાય, અને તે ભક્તિ સિવાય જીવનમાં શાંતિની પ્રાપ્તિ થતી નથી. બધા જ શાસ્ત્રો તે વાત કરે છે, જીવનમાં જ્યારે ભક્તિનો ઉદય થશે, પ્રેમનો ઉદય થશે, પરમાત્માને માટેનો પ્રેમ જ્યારે પ્રાણમાં જાગી જશે, ત્યારે પછી પરમાત્મા દૂર નહીં રહી શકે, અને પરમાત્માની કૃપા પછી સહેલાઈથી પ્રાપ્ત થશે. પછી જીવનમાં જે અશાંતિના ઓળા ઉતર્યા છે તે અશાંતિ દૂર થઈ, શાંતિ 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 પછી જીવનની અંદર થઈ જશે. આ ભક્તિ કોઈકના જ જીવનમાં જાગે છે, કોઈકના જીવનમાં ભક્તિ એટલી અઘરી વસ્તુ છે કે કોઈકના જીવનમાં જ જાગે. હરિનો માર્ગ છે શુરામ, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, સુત વેત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને, સિંધુ મધ્ય મૂતી લેવા માહી પડ્યા મહાજ મરજી વાયો, માથા સાટે મંગી વસ્તુ સાંપડવી નહીં સેમ જોને, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી મનનો મેલ જોને, પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાણી પાછા ભાગે જોને, બોલો માહી પડ્યા તે માસુખ માણે દેખનારા દાજી જો, રામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જોને, પ્રીતમના સ્વામીની લીલા તે રજની દિન નિરખે જોને, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો. ધાર્યા જેટલું સહેલું નથી. આપણે કે ભક્તિ બહુ સહેલી, બહુ સહેલી, પણ ભક્તિ પણ ધાર્યા જેટલી સહેલી તો નથી. પણ ધીરે ધીરે જો આપણે તે માર્ગે આગળ ચાલીએ તો એક દિવસ આપણા જીવનમાં ભક્તિ જાય, સાચી ભક્તિ જાગી જાય. સાચી ભક્તિ શું? દેવર્ષિ નારદજી ભક્તિની વ્યાખ્યા આપે છે, એની વ્યાખ્યાને સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે ભક્તિ ખરેખર શું, અને આપણામાં ભક્તિ છે તેવું આપણે માનીએ છીએ તો ખરેખર ભક્તિ છે કે કેમ. દેવર્ષિ નારદજી કહે છે, અથા તો ભક્તિની વ્યાખ્યા શ્યામ સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા નારદ ભક્તિ સૂત્ર આખું દેવશ્રી નારદજીએ લખ્યું છે. એની અંદર એ શરૂઆત માંથી છે. હવે હું ભક્તિ વિશે વ્યાખ્યા આપીશ, ભક્તિની વાત કરીશ. અને ભક્તિ શું? ભક્તિની વ્યાખ્યા આપતા દેવશ્રી નારદજી ભક્તિ દર્શનના બીજા સૂત્રમાં કહે છે, સાતુ અસ્મિન પરમ પ્રેમ, પ્રભુમાં પરમ પ્રેમ, તે જ ભક્તિ. નારદજી કહે છે આપણા ગીતામાં ભક્તિ યોગ છે આખો 12મો અધ્યાય, એમાં પણ ભગવાન ભક્તિનો સાર સમજાવે છે. આવતીકાલે તેની ચર્ચા આપણે કરીશું. આપણે સમજીશું કે ભક્તિનો મર્મ શું, ભક્તિ જીવનમાં જાગી એવું ક્યારે કહેવાય. દેવશ્રી નારદજીના અભિપ્રાય પ્રમાણે અથવા ભગવાન શ્રીકૃષ્ણના અભિપ્રાય પ્રમાણે જીવનમાં ભક્તિ જાગી એવું ક્યારે કહી શકાય. આજે આપણો પહેલો દિવસ હતો એટલે આપણે થોડું મોડું પણ શરૂ કર્યું. આવતીકાલથી આપણે 7:30 વાગે શરૂઆત કરીએ. તમે બધા સમય પર આવજો, અમે પણ આવશું. તો 7:30 આપણે શરૂ કરીએ તો 9 વાગ્યા સુધીમાં આપણો કાર્યક્રમ આપણે પૂરો પણ કરી શકીએ. હવે માં સર્વેશ્વરી ભજનો ગાશે.
Yeah. Ah.